તારીખ 15/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 189 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 72
ઘણું કરવામાં આવે છે તેનું શંકા અંગીકાર કરી હોય દીક્ષા અંગીકાર કરી હોય તો પણ પ્રથમ સમ્યક દર્શન થતા એને અવિરત ચોથો ગુણ સ્થાન હોય છે. જ્યાં સુધી ઉપરના ગુણ સ્થાનને નિશ્ચયથી આરોઢ ન કરે આત્માની સ્થિરતારૂપ દશા પારમાર્થિક દશા પ્રગટ ન થાય ત્યાં સુધી વીરતિ છે એમ ખરેખર બાહ્ય વીરતિથી ખરેખર ગણવામાં આવતું નથી. શું છે કે કોઈ જીવને એવું બને છે કે બહારમાં સહજપણે કશાયની મંદતા રહેતી હોય તો તીવ્ર પાપના પરિણામમાં ન આવે, ગ્રહસ્થ હોય અને દેશવ્રતના પચકાણ પ્રતિજ્ઞા શુલ્લકિલક આદિની દીક્ષા પણ વિકાર કરે, અથવા કોઈ એથી વિશેષ મંદ કશાયી હોય, અત્યંત મંદ કશાયી હોય, સહજપણે પરાણે કરવું પડે એમ નહીં, એ પણ મહાવ્રત આદિ દીક્ષા અંગીકાર કરે તો પણ જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી પહેલા ગુણ સ્થાનમાં છે, અને સમ્યક દર્શનને સંપ્રાપ્ત થતા એ ચોથા ગુણ સ્થાનમાં છે, તે અવિરતિના ગુણ સ્થાનમાં છે. પણ બારમાં વીરતી છે ને કે એ વીરતી મોક્ષ માર્ગમાં સ્થિરતા પ્રાપ્ત થયા વિના ગણાતી નથી એમ છે. મુનિ દશા ખરેખર અભ્યંતરમાં નથી, અભ્યંતર દશા માત્ર અનુભવ દશા છે. અવિરત ગુણસ્થાનની ચોથા ગુણસ્થાનની દશા છે અને ખરેખર મુનિ દશા હજી પ્રાપ્ત થઈ નથી એમ છે. પ્રણામ તો ચોથા ગુણ સ્થાન વાળાને ક્યાં નથી કરવામાં આવતા, સમ્યક દ્રષ્ટિ એને પ્રણામ કરે તો તે યોગ્ય છે. ઇન્દ્રો પ્રણામ કરે છે, ચક્રવર્તીઓ પ્રણામ કરે છે, બીજા સમ્યક દ્રષ્ટિઓ પ્રણામ કરે છે, એનો નિષેધ તો નથી શાસ્ત્રમાં, એનો નિષેધ નથી. એ તો શાસ્ત્રનો લીધો અધિકાર આપણે કાર્તિક સુમનભદ્ર સ્વામી, એટલે એ કોઈ અનુચિત પ્રવૃત્તિ નથી. અહીંયા તો પ્રશ્ન એટલો છે કે આ સમ્યક દર્શન ભલે અવિરત ગુણસ્થાનમાં મોક્ષ માર્ગની જગન સ્થિતિમાં છે, છતાં એનું ઘણું ઘણું મહાત્મ કરવામાં આવે છે, એનું કારણ શું? આટલો પ્રશ્ન છે. આટલી બધી મહિમા શું જગન્ય દશાની એમ, તેનો ઉત્તર છે કે સમ્યક દર્શનમાં પૂર્ણ પરમાત્મા પ્રતીતિમાં આવી ગયા છે, એના મહાત્માનું શું કહેવું? શું કહે છે કે જેમ કોઈને અઢળક દોલતનો દાતેલો ખજાનો પોતાના જ ઘરમાંથી મળી આવે તો એ માણસને ખજાનો મળ્યો હોય ત્યારે એનો ઉપભોગ થવામાં સમય લાગે, સાત માળની હવેલી બનાવી હોય તો 6-12 મહિના નીકળી જાય, માળ ઉપર માળ ચડતા વખત લાગે, પણ તેથી એની શ્રીમંતાય નથી એમ તો કહી શકાય નહીં, એની પાસે દોલત નથી એમ કહી શકાય નહીં. કાપડ ખરીદે ને દરજી સીવી દે ત્યાં સુધી એના પહેરવેશમાં જે દરિદ્ર અવસ્થામાં પહેરવેશ હતો એટલો જ હોય, એવો જ હોય, છતાં એને ગરીબ કહી શકાય નહીં, એને શ્રીમંત જ કહેવો જોઈએ. બરાબર છે? કેમ કે જે સંપત્તિનો એ ધણી છે એમાં કોઈ ફેર નથી, એના ઉપભોગમાં ફરક છે. અત્યારે ઉપભોગનું મહાત્મ્ય એના સ્થાનમાં છે, એનો ઉપભોગ એટલો તો જરૂર છે કે હવે હું ગરીબ નથી ને હવે હું શ્રીમંત છું, એવા પરિણામમાં એની સર્વ સંપત્તિનો એને ઉપભોગ છે. એ તો બરાબર છે કે પરિણામની જે દીનતા છૂટી ગઈ અને એ દીનતાના સ્થાનના બદલે હવે મારે કોઈની લાચારીની જરૂર નથી, એ પરિણામ જે થઈ ગયા એ પણ એનો ઉપભોગ જ છે. ખરેખર અહીંયા એ પરિસ્થિતિ છે કે સમ્યક દર્શનમાં પૂર્ણ પરમાત્મા પ્રતીતિમાં આવી ગયા છે. પૂરેપૂરો અનંત ગુણનો ખજાનો, અનંત ગુણનો ભંડાર આત્મ સ્વરૂપમાં છે. એ મારું જ પોતાનું સ્વયંનું સ્વરૂપ છે, એમાં કાંઈ લાવવાનું મેળવવાનું બાકી નથી, એમાંથી કોઈ છોડવાનો પ્રશ્ન નથી. એવું જે મારું સ્વરૂપ છે એને એવા સમ્યક દ્રષ્ટિને મોક્ષની ઈચ્છા નથી એમ કહેવાય છે.
બરોબર.
એક ન્યાયે એમ કહેવામાં આવે છે કે તેને મોક્ષની ઈચ્છા નથી.
બરોબર
આવે છે, શ્રીમદજીમાં આવે છે. સમ્યક દ્રષ્ટિ મોક્ષની ઈચ્છા કરે નહીં, ઈચ્છા કરે નહીં એટલે રાગ કરે નહીં.
બરોબર.
અનુત્પન્ન અવસ્થાનો આશ્રય કરે નહીં, કેમ કે પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, પર્યાય ધંધા પર સમય આહા, એવું પર્યાય આશ્રિત પરિણમન સમ્યક દ્રષ્ટિને થતું નથી. અથવા એનો બીજો ભાવાર્થ એવો છે કે પોતાનું જે પૂર્ણ પરમાત્મ પદ છે, અહીંયા લીધું છે ને, સમ્યક દર્શનમાં પૂર્ણ પરમાત્મા પ્રતીતિમાં આવી ગયા છે. પોતાનું પૂર્ણ પરમાત્મ પદ છે એ કેવું છે કે જેમાં એક ગુણ પ્રગટાવવાનો બાકી નથી, જેમાં એક દોષ ટાળવાનો રહ્યો નથી. ક્યારથી કે અનાદિથી, અત્યારે નહીં, પ્રતીતિ અત્યારે થઈ છે, પણ પોતાનું સ્વરૂપ, પ્રતીતમાં આવેલું પોતાનું સ્વરૂપ એવું અનુભવ ગોચર થયું છે કે મારામાં એક ગુણ લાવવાનો નથી ને એક દોષ પણ ટાળવાનો નથી, એને પૂર્ણ કહેવામાં આવે છે. પૂર્ણનો મતલબ શું? કે જેમાં કાંઈ કરવું કરાવવું બાકી હોય તો એને પૂર્ણ ન કહી શકાય, તે અપૂર્ણ છે. એવું પૂર્ણ પરમાત્મ પદ પ્રતીતિમાં આવી ગયું છે, એના મહાત્મનું શું કહેવું? પ્રશ્નકાર એમ કહે છે કે ઘણું ઘણું મહાત્મ્ય કરો છો. મહાત્મ્ય કરનાર એમ કહે છે કે જે કરીએ છીએ તે ઓછું પડે છે. ઠીક. કદાચ સાંભળનારને અતિશયોક્તિ લાગે કે આ સમ્યક દર્શનનું ને સમ્યક દ્રષ્ટિનું આટલું બધું મહાત્મ્ય શું? સમ્યક દ્રષ્ટિનું માતમ તો સમ્યક દર્શનને લઈને છે, બાકી તો બધા આત્માઓ સરખા છે. સર્વ આત્માઓ દ્રય સ્વરૂપે તો પરમાત્મા પદે બિરાજમાન છે. કોઈ ઊણા કે કોઈ અધૂરા, કોઈ હિનાહીન કે કોઈ અધિક, હિનાધિક પણ એ કોઈ આત્માઓ નથી. છતાં સમ્યક દર્શનને લઈને સમ્યક દ્રષ્ટિનું જે મહાત્મ્ય કરવામાં આવે છે, પ્રશ્નકારને એમ થાય છે કે આટલું બધું ઘણું મહાત્મ્ય કરવાનું શું કારણ છે, કે એનું મહાત્મ્ય શું, એના મહાત્મ્યનું શું કહેવું?
ઓછું પડે છે,
અમને શબ્દો જડતા નથી. એનું જે મહાત્મ છે અને કરવું ઘટે એની પાસે શબ્દો અમને ઓછા પડે છે. અમને શબ્દો વધારે લાગે છે એ પ્રશ્ન નથી, પણ શબ્દો અમને ઓછા પડે છે આ પ્રશ્ન છે. વિશેષ માતમ છે એમ કહે છે મિથ્યા દ્રષ્ટિ જીવને કે તને જગતની મહિમા છે ને, જગતના ધન દોલતની મહિમા છે તેથી તને ધન દોલત વાળાની મહિમા છે. છે કે નહીં આપણે
હે?
જગતના પાંચ ઇન્દ્રિયના વિવિધ વિષયોની તને મહિમા છે કે જે માત્ર વિકારનું અને દુર્ગતિનું નિમિત્ત છે એની તને મહિમા છે. તો કહે છે કે જે પરમાત્મ પદનું મૂળ ઊભું થાય છે, સર્વજ્ઞ પદ, સાક્ષાત પરમાત્મ પદ, સિદ્ધ પદ, એનું મૂળ જ્યાં સાજું થયું અને અંકુર ફૂટ્યો, સાજું થયું એની નિશાની શું કે અંકુર ફૂટ્યો છે, એની મહિમા જેટલી કરીએ એટલી ઓછી છે. કેમ ઓછી છે? કે આખા જગતને એણે એક કોર મૂકીને આની પ્રાપ્તિ કરી છે. જેને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી એને સમ્યક દર્શન થાય છે. જેને આ જગતમાંથી કાંઈ પણ જોઈએ છે એને સમ્યક દર્શન થતું નથી. આ સમ્યક દર્શન થનાર જીવ કેવો છે એને લઈએ તો, કે આખા જગતને લાત મારીને આત્મામાં બેઠો છે. ઉપેક્ષા કેટલી કરી છે એને, કે આખા જગતને એને લાત મારી છે. જેમ કોઈને ઘરની બહાર લાત મારીને કાઢે નથી કહેતો, ગુસ્સો થાય, કિકઆઉટ કરી નાખો એ બધા, એમ આખા જગતની એટલી ઉપેક્ષા કરી છે કે જેમ મુનિરાજ બધું ખંખેરીને નીકળી પડ્યા જંગલમાં, ચક્રવર્તી પદે બિરાજમાન હોય એવા મહાત્માઓ થયા ભરત ચક્રવર્તી આદિ, છતાં એકદમ ખંખેરીને નીકળી પડ્યા એ કોના આધારે? એ આ સમ્યક દર્શનના આધારે નીકળ્યા છે. મુનિપણાનો આધાર તો મૂળ તો સમ્યક દર્શન છે. ટોડરમલજી તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કહે છે કે સિદ્ધપદનો આધાર સમ્યક દર્શન છે. સિદ્ધ પરમાત્માઓ સાદી અનંતકાળ સિદ્ધપદમાં બિરાજમાન રહે છે કેમ કે મૂળમાં એમને સમ્યક દર્શન પ્રગટેલું છે. આ મૂળ લીધું છે. આવી એ પરિણામની મહત્વપૂર્ણતા છે એમ કે કોઈ કલ્પનાથી વખાણી મારવાની વાત નથી. શ્રીમદજી એક ઉપમા લીધી છે કે લોકો સાકરને ટોપરું ખાય, ટોપરું મીઠું હોય એમાં સાથે સાકર ભેળવીને ખાય ત્યારે એમ કે વાહ અમૃત જેવો સ્વાદ છે, પણ કે છે કે આ તો અમૃત ની સચોડી નાળિયેરી છે. શું શબ્દ વાપરો છે? આ તો અમૃત ની સચોડી નાળિયેરી જ છે, એ પોતે જ અમૃત સ્વરૂપ છે આત્મા. જેમાંથી અમૃતનો આનંદ, અમૃતનો પ્રવાહ આવે છે અને સમ્યક દ્રષ્ટિને નિત્યાનંદ ભોજી કહેવામાં આવે છે. આનંદામૃત નિત્ય ભોજી આમાં નિર્જરા અધિકારમાં લીધું છે ને. આનંદામૃત નિત્ય ભોજી, આનંદ અમૃતનું નિત્ય ભોજન કરવા વાળો છે, નિરંતર ભોજન કરવા વાળો છે. અને આખો પરમાત્મા જેની દ્રષ્ટિના કબજામાં છે, એ શબ્દ વાપરો છે સુગાની જે વાપરો છે કબજામાં, એ સમ્યક દર્શનમાં દ્રષ્ટિએ પૂર્ણ પરમાત્મા પદનો કબજો કર્યો છે. હવે એના પોઝેશનમાં વાત આવી ગઈ છે. માણસ કહે છે ને કબજો બળવાન, શું કબજો બળવાન, આ કબજો બળવાન છે. આખું પરમાત્મ પદ એની દ્રષ્ટિના કબજામાં છે, એનું જેને મોક્ષની પર્યાયની તમા ન રહી, ઠીક, જે પરમાત્મ પદ એક સમયની મોક્ષ પર્યાયથી અનંત ગુણ સંપન્ન છે, એને એક સમયની મોક્ષની પર્યાયની શું તમા છે, શું દરકાર છે? પર્યાય માત્ર પ્રત્યેથી જે ઉપેક્ષિત થઈને અંદરમાં ઢળે છે, તેને તેની મહિમા કરવામાં જ્ઞાનીઓને શબ્દો મળતા નથી. શું કહેવું એમ કહે છે, એનું કઈ કહીએ એ બધું ઓછું પડે છે. એણે જે પુરુષાર્થ કર્યો છે, જે લગ્નથી પુરુષાર્થ કર્યો છે, જે ઊંચામાં ઊંચી સાતામાં જે રોકાયા નથી, પ્રાપ્ત થયા પહેલા તો રોમાંચ ઉલ્સિત થાય છે, આનંદના તરંગ આવે છે, લીધું ના રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, એમાં પણ જેને આ ઠીક છે એમ કરીને પૂદગળનો આસ્વાદ લીધો નથી, પણ પૂદગળનો આસ્વાદ પૂદગળનો આસ્વાદ જાણીને મોઢું ફેરવી લીધું છે, આ પણ નહીં. વેદ જ્ઞાનમાં એનો પણ નિષેધ છે, માનસિક શાંતિનો એમાં નિષેધ છે. આખું જગત માનસિક શાંતિમાં ઢળી પડે છે, થોડીક મનની શાંતિ મળે ત્યાં એને એમ થાય કે વાહ, આવીને આવી સ્થિતિ રહે તો સારું, પણ એવી ક્ષણિક સ્થિતિ કદી ટકતી નથી. એવી ઊંચામાં ઊંચી સાતા, સાતા ત્યાં અસાધારણ સાતા છે, છતાં ત્યાંથી ખસીને જે પુરુષાર્થના પરાક્રમથી અંદરમાં આવ્યા છે, એને શાસ્ત્રમાં અપૂર્વ પુરુષાર્થનો પરાક્રમ કહ્યું છે. અનાદિથી જીવે નહીં છેદેલી એવી મિથ્યાત્મની ગ્રંથિયા એણે છેદી છે, આખા સંસારને એણે તોડ્યો છે, એક ક્ષણમાં આખા સંસારને એણે તોડ્યો છે, છોડ્યો છે, અને આ સંસારમાંથી એને કાંઈ જોઈતું નથી. આ પરિસ્થિતિ છે. એમાં એ જ કાંઈ જોઈતું નથી, એમાંની સ્થિરતા તે મુનિપણું છે. એ જે કાંઈ જોઈતું નથી એ સ્થિતિ આવી છે, એની અસ્થિરતા તે અવિરતપણું છે, અને એની જ સ્થિરતા તે મુનિપણું છે. બસ ફેર તો સ્થિરતા અસ્થિરતાનો છે, મૂળમાં સમ્યક દર્શનમાં તો કાંઈ ફેર પડતો નથી. કહે છે કે એ સમ્યક દર્શનમાં પરિપૂર્ણ પરમાત્મા પોતે પ્રતીતિમાં આવી ગયા છે, પોતાનું મહાન સર્વજ્ઞ પદ છે એમ પોતાને અનુભવ ગોચર થઈ રહ્યું છે, પ્રતીતિમાં આવી રહ્યું છે એટલે અનુભવ ગોચર પણ થઈ રહ્યું છે, એટલે કે પોતે પોતાને પરમાત્મપણે અનુભવમાં લઈ રહ્યો છે. અનુભવની તારતમ્યતામાં ભેદ છે, જાતમાં કોઈ ભેદ છે નહીં. સિદ્ધપદમાં અને અવિરત ગુણસ્થાનના ચોથા ગુણસ્થાનના પદમાં અનુભવની જાતમાં કોઈ ફેર નથી, તારતમ્યતામાં ફેર છે, એથી વધારે કોઈ ફેર છે
નહીં.
વિષય બંનેનો સરખો છે, અનુભવની જાત બંનેની સરખી છે, ફક્ત તારતમ્ય ભેદ છે, એકને અલ્પતા છે એકને પૂર્ણતા છે દશામાં, બાકી વિષયમાં તો કોઈને ફેર છે નહીં, અનુભવની જાતમાં પણ ફેર છે, પ્રતીતમાં તો કિંચિત ફેર નથી. પોતે અપૂર્ણ નથી એમ છે, પોતે અપૂર્ણ નથી, એમાં એ વાત છે. ફરી ગઈ વાત આખી, જે અવસ્થાના આશ્રયે હું અવસ્થા વાળો છું એ વાત બદલી ગઈ છે. અપૂર્ણ અવસ્થા વાળો હું નથી એમ છે ત્યાં, હું ચોથા ગુણસ્થાન વાળો નથી એમ છે ત્યાં, ચોથો ગુણસ્થાન આવતા હું ચોથા ગુણસ્થાન વાળો નથી અને મુનિ એમ કહે છે કુંકુંદાચાર્ય કે હું પ્રમત અપ્રમત નથી એમ વાત છે. આવે છે કે નહીં શાસ્ત્ર માં? ક્યાં આપણે ઘરમાંથી કાઢી છે? પ્રસિદ્ધ ગાથા છે છઠ્ઠી. શ્રાવક એમ જાણે છે સાચા શ્રાવક હું કહેવાતા નહી કે હું શ્રાવક નથી. મુનિ સાચા એમ જાણે છે કે હું મુનિ નથી. મુનિ હું મુનિ છું એમ જાણીને તો દ્રવલિંગી નિરતિ ચાર પાલન કરે છે પંચમહાવ્રત નું સમિતિ ગુપ્તિ નું. જે દ્રવલિંગી મુનિ છે એ નિરતિચાર પાલન કરે છે કોના આધારે કરે છે એમ જો વિચારવામાં આવે તો તેણે જે મુનિ દીક્ષા અંગીકાર કરી છે અને બાહ્યમાં જે મુનિ પર્યાય ધારણ કરી છે એના આધારે કરે છે કે હું જૈન નો મુનિ છું અને પંચમાવ્રત સમિતિ ગુપ્તિ નિરતિચાર પાલન કરવા એ મારો ધર્મ છે. અહીંયા તો હજી એને એને સંસારી લીધા છે. એને સંસાર તત્વમાં પ્રવચન સાર ની અંદર ભગવાન કુંકુંદાચાર્ય ગાથાનું નામ આપ્યું છે. સૂત્ર બાંધ્યું છે તો કુંકુંદાચાર્ય, પણ એનું મથાળું બાંધ્યું અમૃતચંદ્રાચાર્ય 1000 વર્ષ પછી કે આ સંસાર તત્વ કહે છે. પૂર્વાચાર્ય અહીંયા સૂત્ર કરતા પૂર્વાચાર્ય આ ગાથામાં સંસાર તત્વનું વર્ણન કરે છે. પહેલી જ ગાથા છે ત્યાં પ્રથમ શ્લોક દ્વારા તે 5 ગાથાઓનો મહિમા કરવામાં આવે છે. નીચેની જે 5 ગાથા છે એનો મહિમા કરવા પોતે પેલા શ્લોક રચે છે. રસ છે કે આ શાસ્ત્ર ને કલગીના અલંકાર જેવા આ 5 સૂત્રો રૂપ નિર્મળ 5 રત્નો પંચરત્ન કયા છે. આ ગાથાને રત્નમાં નાખી છે. ઠીક, પોતે પંચરત્ન કયા છે? હું અમૃતચંદ્રાચાર્ય પોતે કયા છે પંચરત્ન કે જેઓ સંક્ષેપથી અરંત ભગવાનના સમગ્ર અદ્વિતીય શાસનને સર્વતઃ પ્રકાશે છે. અમૃતચંદ્રાચાર્ય કહે છે કે આ 5 રત્નો ભગવાન અરિહંત દેવના સમગ્ર શાસનને અદ્વિતીયપણે પ્રકાશે છે. આ આચાર્યના પોતાના શબ્દો છે. જ્યાં સંપ્રતિ પંચરત્નમ અનઘમ સૂત્ર હે અમે હે પંચભી એવા શબ્દો છે. તેઓ વિલક્ષણ પંથવાળી સંસાર મોક્ષની સ્થિતિને, સંસારની સ્થિતિ કોને કહેવી અને મોક્ષની સ્થિતિ કોને કેવી એ સ્થિતિને જગત સમક્ષ પ્રગટ કરતા થકા જયવંત વર્તો. આ 5 સૂત્રો છે તે જગતમાં જયવંત વર્તો એવી ભાવનાને મહિમાપૂર્વક એ સૂત્રની ટીકા કરે છે. એમાં પ્રથમ સંસાર તત્વને અથવા સંસાર તત્વમ ઉદ્ઘાટયતિ આ ઉદ્ઘાટન કરે છે ને કોઈ ને કોઈ મકાનનું ફંક્શનનું ઉદ્ઘાટન કરે છે. પોતે શબ્દ વાપર્યો છે કે અથ સંસાર તત્વમ ઉદ્ઘાટયતિ. હવે સંસાર તત્વનું ઉદ્ઘાટન કરવામાં આવે છે કે સંસાર તત્વ કોને કહીએ. સમયસ્થ હો, સમયસ્થ હો એટલે જૈન દર્શનમાં હો એની વાત કરે છે. સમયસ્થ હો સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને અત્યંત ફળ સમૃદ્ધ ભાવિ કાળમાં જીવતે ગમે. શું કહે? જેઓ ભલે તેઓ સમયમાં હોય, સમયમાં હોય એટલે ભલે તેઓ દ્રવિલિંગી પણે જીન મતમાં હોય તો પણ નગ્ન દિગંબર જંગલવાસી અને પંચમહાવ્રત સમિતિ ગમીતી ગુપ્તિ આજે અનુદેશિક આહાર એક કણ પ્રાણ જાય તો ઉદ્દેશિત આહારનો એક કણીઓ પણ ગ્રહણ કરે નહીં. એવું જેનું નિરતિચાર પાલન ઉપસર્ગ પરિસરમાં ચામડી ઉતરીને ખાર છાંટે તો ક્રોધ કરે નહીં. કેમ કે હું જૈનનો મુનિ છું, મારે તો ક્ષમા રાખવી યોગ્ય છે એવો શુદ્ધ હોય હજાર માં ભાગ નો જોવા મળે નહી. એવા જીનમત માં હોય તો પણ આ તત્વ છે, અર્થાત આમ જ વસ્તુનું સ્વરૂપ છે એમ નિશ્ચયવંત વર્તતા થતા, જે રીતે ભ્રમથી જ્ઞાનમાં આવ્યું છે આત્મ સ્વરૂપ, એમ નિશ્ચયવંત વર્તતા થતા પદાર્થોને અયથાતથપણે ગ્રહે છે, જેવા નથી તેવા સમજે છે, તેઓ અત્યંત ફળ સમૃદ્ધ અનંત કર્મ ફળોથી ભરેલા એવા હવે પછીના કાળમાં પરિભ્રમણ કરશે. ઠીક, અત્યંત ફળ સમૃદ્ધ સંસારના પરિભ્રમણમાં રહેશે, જેના અનેકવિધ ફળ છે ચાર ગતિના. અતો પરમ કાલમ ભ્રમંતી, હવે એનો અર્થ કરે છે કે જેઓ સ્વયં અવિવેકથી પદાર્થોને અન્યથા જ અંગીકૃત કરીને અથવા બીજી રીતે સમજીને આમ જ તત્વ સ્વરૂપ છે, પોતે કલ્પ્યું છે તે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે એમ નિશ્ચય કરતા થતા સતત એકત્રિત કરવામાં આવતા મહામોહથી મલિન મનવાળા હોવાને લીધે, દર્શન મોહથી મલિન મનવાળા છે એ મહામોહ છે, દર્શન મોહ છે તે મહામોહ છે, તેનાથી મલિન મનવાળા હોવાને લીધે નિત્ય અજ્ઞાની છે, ત્રણેય કાળે તેઓ અજ્ઞાની છે. નિત્ય એટલે તેઓ ભલે સમયમાં સ્થિત હોય, સમયમાં એટલે દ્રવલિંગ પણ જીન માર્ગમાં જે સ્થિત હોય તો પણ પરમાર્થ શ્રામણ્યને પામેલા નહીં હોવાથી વાસ્તવિક જે શ્રમણ દશા ભગવંત અર્યંતોએ પ્રકાશી છે તેમાં તે નહીં આવેલા હોવાથી એમ કહે છે. અનંત કર્મફળના ઉભોગ રાશિથી ભયંકર એવા અનંતકાળ સુધી અનંત ભાવાંતર રૂપ પરાવર્તનો વડે અનવસ્થિત વૃત્તિવાળા રહેવાને લીધે તેમને સંસાર તત્વ જ જાણવું, આ સંસાર તત્વનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. સંસાર તત્વ એવ અવબુદ્ધતામ, એવું સંસ્કૃત છે. શ્રમણા ભાષા સંસાર તત્વ એવ અવબુદ્ધતામ એમ લીધું છે. એટલે કે જે કોઈ જીવને મિથ્યા દર્શનની સ્થિતિ છે, તે ચાહે એકેન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, ત્રણેન્દ્રિય હોય, ચારેન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય, અજૈન હોય, જૈન હોય કે જૈન નામનિ હોય, મિથ્યા દ્રષ્ટિપણે હોય, તે બધા પહેલા ગુણસ્થાનમાં વર્તતા થતા જેને અનંત સંસાર ઉભો છે એવા છે એમ કહેવા માંગે છે. એનાથી અધિક અવિરત સમ્યક દર્શન થતા સમ્યક દ્રષ્ટિનું મહત્વ છે એમ લીધું છે. એટલે એનો મહિમા કરવામાં આવ્યો છે. આ માર્ગની વિધિ છે. પછી મોક્ષ તત્વ છે, જે ભાવલિંગી મુનિ છે એના માટે યથાર્થપણે જે સંપૂર્ણ શ્રામણ્યવાળો છે એ કર્મથી અલ્પકાળમાં મુક્ત થવાનું હોવાથી એને સાધક પદ નહીં પણ મોક્ષ તત્વ અહીંયા કહેવામાં આવ્યું છે. ઠીક છે, તો સાધક પણ એને મોક્ષ તત્વ કહેવામાં આવ્યું છે. સંસાર તત્વ અને મોક્ષ તત્વ એમ બે જુદા પડ્યા. આપણે વિપરીત પણ ગ્રહણ કર્યું છે, જેમ કે મન વચન કાયાથી જે કોઈ બાહ્ય સંયમની ક્રિયા પાડે છે તો એ શરીરની ક્રિયાને, જળની ક્રિયાને આત્માની ક્રિયા સમજે છે. એટલે જળને ચેતન સમજે છે, એ ચેતન જળ જેવો છે એમ કહે છે. એ ચેતન નથી પણ ચેતન જળ જેવો છે. સ્વને સ્વ જાણવું ને પરને પર જાણવું જોઈએ એવો ભેદ એને ત્યાં અનુભવમાં રહેતો નથી. શું કહેવાનું તાત્પર્ય છે કે મિથ્યાત્વનો જે દોષ છે એ સૌથી મોટો દોષ છે, એ તો પ્રસિદ્ધ છે. આ તો ત્રણેય ફિરકામાં આ વાત પ્રસિદ્ધ છે. 18 પાપ સ્થાનક છે આ સુતાંબરમાં, સ્થાનકવાસીમાં પણ એ વાત પ્રસિદ્ધ છે. દિગંબરમાં તો મૂળ વિષય એજન્ડા ઉપર છે, પણ 18 પાપ સ્થાનકમાં સર્વથી મોટું પાપ મિથ્યાત્વનું છે. 17 પાપો ખડના ભડકા જેવા છે. મિથ્યાત્વનું પાપ ખેરના અંગારા જેવું છે. આ તો પ્રસિદ્ધ ઉક્તિ છે, છે કે નહીં સંપ્રદાયમાં? ખેરનો અંગારો એટલે એનો તો રાખ વળી ગયો હોય તો તાપ એનો જાય નહીં. આ રસોઈ કરવામાં લાવે છે ખેરના લાકડા, ઉપર રાખ વળી ગયો હોય, લાકડું હળગી ગયું હોય તો એનો તાપ ઘણો રહે. અને ખડનો ભડકો કદાચ મોટો દેખાય પણ શાંત થતા વાર લાગતી, એનો તાપ નથી ખડનો. બહુ મોટું પાપ એટલે અનંતા કતલખાના એ માંડશે. મિથ્યાત્વમાં શું છે કે પરદ્રવ્ય હું અને પરદ્રવ્યના પરિણમનથી મને લાભ, પરદ્રવ્ય મારું. કોણે કતલખાંડું ખાનું માંડ્યું છે કે જેણે આ સિદ્ધાંત અંગીકાર કર્યો છે તેણે કરી લ્યો તપાસ. જેને પૈસાથી સુખ છે અને લાભ છે એમ માન્યું, એ પૈસા માટે શું શું નહીં કરે, એ શું નહીં કરે, એ કતલખાનું પણ માનશે. આજે આટલું પાપ કરે છે તો કાલે કતલખાનું માંડ્યા વિના રહેશે. એ પરિસ્થિતિ જોઈને એની ગંભીરતાની નોંધ લઈને જ્ઞાનીઓએ અનંત સંસારનો નાશ કરવા માટે પ્રથમમાં પ્રથમ તો તત્વજ્ઞાન પૂર્વક સમ્યક દર્શન પણ પ્રગટ કરવાની આજ્ઞા આપી છે. ટોડરમજીએ વિષયમાં પ્રશ્નોત્તર કરીને મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર સ્પષ્ટીકરણ આપ્યું છે કે જૈન દર્શનમાં એવી આમનાય છે કે એમ કરીને લીધું છે. જૈન દર્શનમાં, જૈન માર્ગમાં એવી આમનાય છે કે પ્રથમ તો તત્વજ્ઞાન પૂર્વક સમ્યક દર્શનને અંગીકાર કરે, પછી પોતાની પરિણામની શક્તિ જોઈને યથાશક્તિ વ્રતાદિને અંગીકાર કરે. આમ લીધું છે. પરંતુ વ્રતાદિને અંગીકાર કરીને એ વ્રતાદિની પ્રતિજ્ઞાનો ભંગ કરવાનો મોટો દોષ કોઈ જૈન દર્શનમાં કરવાની માર્ગની રીતિને વિધિ છે નહીં, એમ કરીને એ વાત લીધી છે. કેમ કે બહુભાગપણે તે પ્રતિજ્ઞાઓનું નિરતિચાર પાલન થતું જોવામાં આવતું નથી, એટલે એ વિષય ઉપર ભાર મૂક્યો છે કે પહેલા યથાર્થ સમજણ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરો. એ સમ્યક દર્શનમાં પછી સ્વરૂપ સ્થિરતાને વધારીને આગળ વધો તો એ માર્ગની યથાર્થ વિધિ છે. એ સ્વરૂપ સ્થિરતા વિના માત્ર બાહ્ય સંયમ અંગીકાર કરવાથી આત્માને કિંચિત માત્ર લાભ થાય એવું છે નહીં, પણ એને જ માર્ગ માની લેવાથી ઉન્માર્ગને માર્ગ માન્યો એવું ગ્રહિત મિથ્યાત્મનો નવો દોષ, વધારાનો દોષ મિથ્યાત્મા ઉમેરો થઈને ઊભો થશે. એ તો કરવા યોગ્ય એને એ મહાતમ ખરેખર સમજણ પૂર્વક ઓળખ પૂર્વક થયું નથી. જો સમ્યક દર્શનની ઓળખાણ થાય તો સમ્યક દ્રષ્ટિના મહાતમનો સવાલ ઊભો થતો નથી. એને ધર્મ સમજાયો નથી, સમ્યક દર્શન એને સમજાયું નથી. મૂળમાં મોટી ખોટ છે, એ વાતની અંદર એ મોટી ખામી છે. એ સમ્યક દર્શનનો મહિમા પણ ઓઘે ઓઘે કરવામાં આવે છે. ઠીક, ઓઘે ઓઘે ચાલે છે, એમાં સમજણની વાત કોઈ રહેતી નથી. બહુ મોટો ફેર છે. એ રૂપ એટલે હા ચોક્કસ, જેનો જેને મહિમા આવે તેનું વલણ ત્યાં જાય. આગળ એ બધા હજી મુદ્દા આવશે, થોડાક આવી ગયા છે ને, હજી આવશે આમાં નામાં. જેનો જેને મહિમા આવે એનો એને રસ છે, એની એને કિંમત છે, એની એને અધિકાર છે, એના પરિણામની ગતિ એ બાજુની છે. સીધી વાત છે, એમાં તો હિસાબ કરવો પડે એવું નથી. બારમાં શું છે કે અનેક પદાર્થોને ખરીદવાનું માધ્યમ જે પૈસા, જગતને શેની મહિમા છે કે આખરમાં બધાનો સરવાળો એ રૂપિયાના પાયમાં મૂકે છે. હમણાં એક વિચાર આવ્યો હતો કે કોર્ટની અંદર ન્યાય એવો છે કે એમ પૂછવામાં આવે છે કે ભાઈ તમને આમાં નુકસાન શું, તમે કોઈની સામે વાંધો લ્યો કે આમ ન થવું જોઈએ, મારે એનો વાંધો છે, હું કોર્ટમાં દાદ માગું છું. તો પૂછવામાં આવે છે કે તમને એમાં નુકસાન શું, અને એ નુકસાન માત્ર રૂપિયાના પાયમાં જોવામાં આવે છે. પણ સિદ્ધાંતનું નુકસાન હોય એનું શું, એ કોઈ રૂપિયાના પાયમાં એની કોઈ ટર્મિનોલોજી એવી નથી કે એ ટર્મને એની અંદર લઈ શકાય, ફેરવી શકાય. આવું છે. એટલે જગત તો એટલામાં જ સમજ્યું છે, પૈસા સિવાય આખરી તબક્કાને કોઈ સમજતું નથી. એટલે આખો લૌકિક વિષય છે એની અલૌકિક પ્રકરણમાં કોઈ કિંમત નથી, એની કોઈ કિંમત જ નથી. કેમ કે એનો ને એનો કોઈ હિસાબ ને સરખામણી કરી શકાય એવી ચીજ નથી. મંદિર ને બીજા મંદિર ની સરખામણી થાય કે ભાઈ આ મંદિર કરતા આ મંદિર કેમ લાગે છે, પણ મંદિર ને મસ્જિદ ની કોઈ દી સરખામણી થાય કે થાય જ નહીં, એ સરખામણી કરવાનો વિષય નથી. એમ એક સંસાર તત્વ છે, એક મોક્ષ તત્વ છે, બેને ક્યાં મેળ ખવડાવવો, એનો ક્યાંય મેળ ખાય એવું નથી. કહે છે કે સમ્યક દર્શનમાં પૂર્ણ પરમાત્મા પ્રતીતિમાં આવી ગયા છે, એ વિષય એટલો ગંભીર ને મહિમાવંત છે કે જ્ઞાનીઓએ મોક્ષોને એવી સૂચના કરી છે, એવી શિખામણને ભલામણ કરી છે. 254 નંબરનો પત્રાંક છે શ્રીમદ રાજચંદ્રજીનો, 254 નંબરનો પત્રાંક છે. તો વિષય એજન્ડા ઉપર છે તો એમાં જ્ઞાનીના વિનયનો એમને પ્રશ્ન ઉઠાવ્યો છે. બખોજ અંતર આપણે ત્યાં થઈ ગયું છે. શું કહે છે કે જેનો સ્વચ્છંદ પ્રાયે દબાયો છે, મુમુક્ષુ જીવની વાત લીધી, સ્વચ્છંદી હોય એનો તો પ્રશ્ન નથી, પણ જેનો સ્વચ્છંદ પ્રાયે દબાયો છે એટલે ઘણા અંશે દબાઈ ગયો છે, એવા મુમુક્ષુ જીવને પણ માર્ગની પ્રાપ્તિના સમ્યક દર્શનને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. આ એમના શબ્દો છે. તેમાં પ્રથમ કારણ લીધું છે આ લોકની અલ્પ પણ સુખેચ્છા. જગતના જળ પરમાણુમાં તીવ્ર આસક્તિને લઈને, તીવ્ર ભ્રમણાને લઈને સુખની ભ્રાંતિ, પરમ દૈન્યતાની ઓછાઈ, દૈન્યતા દીન પણ લીધું છે મૂળ શબ્દમાં. તો પછી અર્થ કરનારે નીચે એમ અર્થ કર્યો છે કે દીન પણ એટલે અહીંયા વિનય, પણ જ્ઞાની પ્રત્યે દીનતા આવવી જોઈએ એમ મુમુક્ષુને એમ કહે છે. કેટલી દિનતા આવવી જોઈએ એમને પોતાના શબ્દમાં આપણે લઈશું, પણ પરમ દિનતા આવવી જોઈએ એમાં એમ કહે છે કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે. ઠીક, આ પોતે પોતે લખે છે, સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ સાક્ષાત પરમાત્મા બિરાજમાન હોય ને એની પાસેથી આત્મ સ્વરૂપ સમજવું હોય, એની દેશનાને ઉપદેશ ગ્રહણ કરવો હોય, એ જેટલા ભક્તિભાવથી આવે એટલા ભક્તિભાવથી, જરૂર પડે તો તેથી અધિક ભક્તિભાવથી. આ તીર્થંકરથી અધિક લીધું કે નહીં?
હે,
એ જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. સોગાનીજી એક શબ્દ વાપર્યો કે મારે તો તીર્થંકરથી પણ અધિક છે. ખુલાસો કર્યો છે, ન્યાય આપ્યો છે પાછો, એમને એમ ધોકો માર્યો નથી કે ફેંકો એક ગોળો એમ નથી. જેમ કરોડપતિ જરૂર પડે ને વેપારમાં 10,000 નથી રહે, અને લખપતિ 10,000 ફેરતા એમ કે માગી લેજે બીજા જરૂર પડે તો, પણ તું પાછો પડીશ નહીં, લઈ જા 10,000 લેવા એમને આપી દીધા, તો એ લખપતિ કરોડપતિ કરતા અધિક છે. એ ન્યાય લીધો છે એમણે. એને માટે તો એ કરોડપતિ કરતા લખપતિ અધિક છે. આમ પ્રશ્ન છે, એને સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. પોતે તો એ શબ્દ રાખ્યો છે, પરમ દીનતા સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે, પરમ યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવૃત રહ્યું છે, એવો પરમ વિનય જ્યાં સુધી અવરાયેલો છે એટલે જાગ્યો નથી જીવ. મુમુક્ષુ છે ને, મુમુક્ષુને આ વાત લખે છે, વિનય તો કરે છે પણ પરમ વિનય કરતો નથી. વંચના બુદ્ધિ એ પ્રવર્તે છે, એ આગળ કહ્યું છે. જ્ઞાની પરમાત્માને વિશે જેટલે હદે મહાત્મ બુદ્ધિ હોવી ઘટે, તેટલી મહાત્મ બુદ્ધિનો અભાવ તેને વંચના બુદ્ધિ કહી છે. પોતાના શબ્દમાં આગળ કહે છે, વંચના બુદ્ધિ એટલે પોતે છેતરાય છે. હું તો જ્ઞાનીનો વિનય કરું છું ને, હું તો દર્શન કરું છું, હું તો નમસ્કાર કરું છું, હું તો સાતા પૂછું છું, હું તો એમને બરાબર વિનયમાં વર્તું છું. ઠીક, આ કરતો હોય એને, ન કરતો એનો પ્રશ્ન, એને વંચના બુદ્ધિમાં લીધો છે. કેમ કે છેતરાઈ ગયો, જેટલે હદે કરવું જોઈએ એટલે હદે ન કરે, વંચના બુદ્ધિ છે. એની અર્પણતા પરમેશ્વર પદ સુધીની જવી જોઈએ, એની હદ છે. એટલે તો પરમેશ્વર બુદ્ધિ લીધી, આ હદ લીધી. હદ શું છે? આખરી સર્વોત્કૃષ્ટ પદ શું છે? દેવ ગુરુ ને શાસ્ત્રમાં દેવ થી ઉપર તો કોઈ નથી, પરમેશ્વર થી ઉપર છે કોઈ? એની હદ છે. ઠીક, હવે તો ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે, એની યોગ્યતા રોકાઈ જાય છે, એ મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવા આગળ વધી શકતો નથી.
બરાબર,
આગળ એમ કહે છે કે આ ત્રણેય કારણ અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. ત્રીજો પોઈન્ટ લીધો છે, પદાર્થનો અનિર્ણય, સ્વપર પદાર્થનો યથાર્થ સમજણમાં જે નિર્ણય થવો જોઈએ, નિશ્ચય થવો જોઈએ, તે ન થાય તો પણ એને સમ્યક દર્શન ન થાય. અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે એટલે લોકની પણ અલ્પ સુખેચ્છા ટળવાને માટે, અને પદાર્થનો અનિર્ણય મટવાને માટે બીજા કારણની હાનિ કરવી એટલે પરમ દૈન્યતાની ઓછાઈને ટાળવી, એટલે કે પરમ વિનયની ઉત્પત્તિ કરવી,
આ પછી ત્રણ માં રસ્તો બતાવી દીધો કે ત્રણ માંથી અમે તને એક માં લાવીએ છીએ પેલા. અને મહાત્મા ના યુગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, એના શરીરને ન જોવું, એના વિકલ્પને ન જોવું, એના અંદરની પરિણામ ધારા, જ્ઞાતા ધારા, શ્રદ્ધા જ્ઞાનના પરિણામની ધારા, જેમાં એણે આખું સિદ્ધ પદ ઉપાડ્યું છે એવા શ્રદ્ધા જ્ઞાનની તાકાતને જોવી એમ કે છે. આખા સિદ્ધ પદને એણે માથે લીધું છે. આ ભગવાનની મૂર્તિ માથે ઉપાડીએ છીએ કે નહીં, શિર ઉપર લઈએ છીએ, એને સિદ્ધ પરમાત્માને પરિણામમાં, પરિણામ ઉપરનું અંગ છે ને, માથું જેમ ઉપરનું અંગ છે, એને માથે ઉપાડ્યું છે. એવા અલૌકિક સ્વરૂપને ઓળખવું, ન ઓળખાય ત્યાં સુધી ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, જો આ ક્યાં સુધી ભલામણ કરી છે. ન ઓળખાણું હોય તો ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે, સામાન્ય જિજ્ઞાસાથી પણ ઓળખાશે નહીં. અહીંયા એક સૂત્ર જેવી વાત લખી છે એમણે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. આવા જે પાત્ર જીવો છે તે મહાન પુરુષના, સત્પુરુષના અંદરના સ્વરૂપને ઓળખી લે છે અને તે પોતે સમ્યક દર્શનને પામી જાય છે. એ વિશે એમણે લખતા લખતા આગળ લખે છે કે આમાં, આ પત્રમાં અમે ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે. ઠીક, શાસ્ત્રના અર્થને ગૂઢ સંકેતની અંદર અમે અહીંયા મૂક્યો છે. આટલી બધી વાત લીધી છે. હાલ અમારો સમાગમ થાય તેમ નથી, થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વદમાં, અષાઢ મહિનામાં લખે છે, અષાઢ સુદમાં કરીએ તો થાય, વિકલ્પ છે, કરીએ તો થાય, પણ તે કયે સ્થળે, કેમ કે નિવૃત્તિ માટે બીજા સ્થળે જતા હતા, મુંબઈથી છોડીને, મુંબઈથી પત્ર લખે, તે હજુ સુધી વિચાર્યું નથી. પત્ર તો મોટો છે પણ મુમુક્ષુને બહુ મુદ્દાની વાત એ જગ્યાએ લખી છે. એમાં પણ સમ્યક દર્શનનું મહાત્મ છે. શું છે એની અંદર? સમ્યક દર્શનનું એ મહાત્મ છે. હા, રૂપી પરિણામને ઓળખી શકાય છે. ઓળખવા માટે એની કોઈ થિયરી સમજી લઈએ અને ઓળખી લઈએ, એ પ્રકાર ત્યાં લાગુ પડતો નથી. એના માટે તો પાત્રતા આવે છૂટકો છે, બીજો કોઈ એની અંદર ઉપાય છે? એની કોઈ થિયરી સમજાવી દેવામાં આવે અને એ થિયરી સમજાય એટલે પછી સત્પુરુષને પણ ઓળખી લે, એ પરિસ્થિતિ ત્યાં નથી. હે, હા, લક્ષણ હોય છે, પણ આ અરૂપી પરિણામ, અરૂપી આત્મા, એના અરૂપી પરિણામ, એનું બહારમાં ચિહ્ન ક્યાંય ઉપમા આપી શકાય એવું છે નહીં. અનુપમ ચીજ છે, એની કોઈ ઉપમા દઈએ કે આમથી ઓળખું, આમથી ઓળખું, એવું કાંઈ નથી મળતા. એવું પોતાને જ એની ગરજ હોવી એની પાત્રતા છે. ધર્મ પામવાની કેટલી ગરજ હોવી જોઈએ કે આખા સંસારને લાત મારીને આ લેવું છે, આ પ્રાપ્તિ કરવી છે, એટલી ગરજ એને હોવી જોઈએ. ક્યાં એને પાત્રતા પ્રગટે છે? બાકી પાત્રતા વગર કોઈ રીતે આગળ આવવાનો ઉપાય જ નથી, બીજો રસ્તો જ નથી ને, પછી ક્યાં પ્રશ્ન છે? એમાં કોઈ બુદ્ધિ ઘણી લડાવી દઈએ અને બુદ્ધિની પહોંચતી પહોંચાઈ જાય ક્યાં એને ઓળખી લઈએ, એ વાતમાં કાંઈ વાત નથી. એ બુદ્ધિનો વિષય છે. બુદ્ધિ એટલે ઉઘાડ, પરલક્ષી ઉઘાડ કહે છે.
કે પૂર્ણ પ્રભુ પ્રતીતિમાં આવી ગયા છે, જેને પૂર્ણ પરમાત્મા પ્રતીતિમાં આવી ગયા છે પોતે. હો, પરમાત્મા એટલે કોઈ બીજા મહાવીર પરમાત્મા ને ઋષભદેવ પરમાત્મા ને સમંદર પરમાત્મા ની વાત નથી, એ તો આપોઆપ છે. અહીંયા જ્યાં પ્રતીતિમાં આવ્યા ત્યાં એને બીજા પરમાત્મા ની પ્રતીતિ થઈ ગઈ, એના કોઈ ભેદોની જરૂર નથી કે સિમંદર ભગવાન મહાવીરમાં રહ્યા છે અને અહીંયા ભરતમાં ભગવાન થઈ ગયા મહાવીર સ્વામી, એ કોઈ વાતની એને જરૂર નથી. નારકી પૂર્ણ પરમાત્મા એને પ્રતીતિમાં આવી ગયા છે, એને ક્યાં ખબર છે કે સિમંદર ભગવાન નો વિહાર ક્યાં છે અને મહાવીર સ્વામીને ચોવીસીનું શું થયું એ કાંઈ ઉઘાડમાં આવતું નથી. અંદરમાં પરમાત્મા પ્રતીતિમાં આવી ગયા છે. સમનભદ્ર સ્વામી તો એમ કહે છે, ચાંડાળ હોય તો પણ એ વંદનીક છે. રત્નકરણ શ્રાવક આચાર્ય, જેમ કોઈ અંગારાને ઉપર રાખ વળી હોય અને અગ્નિ પ્રગટપણે ન દેખાય, એમ ચાંડાળના કુળમાં જન્મેલો હોય પણ સમ્યક દર્શન થયું હોય. ગુરુદેવ તો એથી વધારે મહિમા કરતા કે સમ્યક દ્રષ્ટિ બળદની ખરી, ચાલતા ચાલતા કોઈ વિષ્ટાને અડી જાય તો એ વિષ્ટા ધન્ય છે. ઠીક,
બરોબર.
સમ્યક દર્શનનું શું માતમ કરીએ એમ કહે છે ને અહીંયા, એનું માતમ નું શું કહેવું કે એ સમ્યક દ્રષ્ટિ તિર્યંચ બળદ હોય અને એની પગ તો નીચેનું અંગ છે ને, એની ખરી પણ જો કોઈ વિષ્ટાને અડી જાય તો એ વિષ્ટા ધન્ય થઈ ગયું. ઠીક, આટલો બધો મહિમા કર્યો, બહુ કહેતા. એ તો સરોસરોમાં તો એ વાતો બહુ કરતા, લોકોને સમ્યક દર્શનનું માતમ સમજાવવા માટે એવી ઘણી વાત કરતા. શ્રીમદજી એક વાત કરી છે, એ સૌ સમજવા જેવી છે. એક જગ્યાએ હું લખું છું કે સત્પુરુષની સર્વ ઈચ્છાઓને સર્વ વિકલ્પને સત્પુરુષના સર્વ વિકલ્પને અનુકૂળ રહેવાનો તું પ્રયત્ન કરીશ, મહિમા લાવીને કે એનો ગમે તેવો વિકલ્પ હોય મારે એને અનુકૂળ થવું છે, ઓછામાં ઓછે પંદર ભવે તારી મુક્તિ થઈ જશે, તારી છુટ્ટી. પણ એમ કેમ ન કહ્યું કે તું તત્વજ્ઞાન સમજીશ તો તારી મુક્તિ થશે અને આમ કરીશ તો તારી મુક્તિ થશે, આમ કેમ કહ્યું? અહીંયા થોડો પ્રશ્ન થવા યોગ્ય છે. ખરેખર તો તત્વની વાત કરવી જોઈએ કે શ્રીમદજીએ આચાર્ય તો કયું છે, કાર્તિકેય સ્વામી સમનભદ્ર સ્વામી આચાર્ય કથન છે, કોના કથન છે? કાર્તિક સ્વામી સમર્થાચાર્ય છે, સમનભદ્ર સ્વામી જબરજસ્ત જેવું કુંદકુંદાચાર્ય નું સમર્થપણાના નામ છે, એવું સમનભદ્ર આચાર્ય નું મહાસમર્થ આચાર્ય થયા. શ્રીમદજીએ તો એમના વિશે એમ લખ્યું છે સમનભદ્ર આચાર્ય વિશે કે જેમ કોઈ જંગલમાં પોતાની બોર્ડમાંથી ગુફા હોય ને, એની સિંહની બોર્ડ કહેવાય છે, એ સિંહની ગુફામાંથી બહાર નીકળીને ત્રાળ નાખે અને આખું જંગલ ધ્રુજે એવી ત્રાળ નાખે, એમ સમનભદ્ર આચાર્ય સિંહની જેમ ત્રાળ નાખી છે. શ્રીમદજી એવી ઉપમા લીધી છે કે હે વિતરાગ, અમે આ તમારા સમવસરણને અને અષ્ટ પ્રાતિહારને ચોત્રીસ અતિશયને લઈને તમારી મહિમા નથી કરતા, આમ ત્રાળ નાખી છે. આપના પુણ્યના અતિશય જોઈને અમે આપને પરમાત્મા નથી સમજતા, એક સમયમાં આપે ઉત્પાદ ધ્રુવયુક્તમ સત જે થાયતું છે, સમય એક ને પર્યાય એક પદાર્થના ત્રણ ભંગ જોયા આપે, સમય એટલે એક સેકન્ડનો અસંખ્યમો ભાગ, એવું જે આપનું કેવળ જ્ઞાન એ આપની સંપૂર્ણ નિરાવરણ વિતરાગ દશા જોઈને આપને નમસ્કાર કરીએ છીએ. આ કઈ પુનના ઠાઠ જોઈને અમે નમસ્કાર કરતા નથી, એ તો બધા પૂતગળના પરિણામ છે.
એવી વાત લીધી છે. સમંત ભદ્રાચાર્ય માટે એવું લખ્યું છે કે સમંત ભદ્રાચાર્ય આવી વાત કરી છે, અરિહંત ના વિષયમાં આવી વાત કરી છે, એમ કરીને મહિમા કર્યો છે આચાર્ય. એમણે હા હા એ વિષય રહી ગયો. તત્વની વાત ગૌણ કરીને ભક્તિની વાત મુખ્ય કરી, એનું કારણ એ છે કે સત્પુરુષના નજીકમાં રહેનારા જીવો જ્ઞાનની માગણી ગૌણપણે કરે છે, આ એની પાત્રતાનું લક્ષણ છે. એને ફક્ત અનુકૂળ રહેવામાં એને જ્ઞાનની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે. શુષ્કતામાં આવનાર જીવો જ્ઞાનની માગણી વીખી વીખીને પૂછે તો પણ એને જ્ઞાન પચતું નથી ને જ્ઞાન ઉતરતું નથી, એને જ્ઞાનનો છાંટો પડતો નથી. કેમ કે એને જે ખામી છે એ દૂર નથી કરી. જો એની ખામી દૂર થાય છે, સત્પુરુષ પ્રત્યેની મહિમાને અર્પણતા આવે છે, તો એને સહેજે સહેજે જ્ઞાન પ્રાપ્તિ એટલા માટે થાય છે કે એનું અંતરંગ જોવાનું એને દ્રષ્ટિકોણ ઊભો થાય છે.
બરોબર.
જ્ઞાનીનું જે હૃદય છે એનું અંતરંગ છે, જે ભાઈ કહે છે ને એને કેમ જોવું, એનો દ્રષ્ટિકોણ એને ત્યારે ઊભો થાય છે. તેથી એના સાનિધ્યમાં એને એ વિષય અલ્પ પ્રયાસે જણાય છે. જ્ઞાનીનું મહાત્માનું જે અંતરંગ અલૌકિક સ્વરૂપ છે એને જ્ઞાનમાં આવે છે. કેમ કે એનું જે હૃદય છે એ તો વારંવાર બહારમાં મન વચન કાયાની ચેષ્ટામાં પ્રસિદ્ધ થતું હોય છે, થઈ રહ્યું હોય છે, એને દેખવા માટે એની દ્રષ્ટિ ત્યારે મળે છે. ત્યાં સુધી એને એ દ્રષ્ટિકોણ હોતો નથી. તેથી પૂછે તો પણ ન સમજાય, કહેનાર અનુભવથી સમજાવે તો પણ ન સમજે. એ અનુભવને આત્માને તો કઈ દેખાડે છે, પૂછે એનો જવાબ આપે, કાંઈ વાત પલ્લે પડે નહીં. પત્તો ન ખાય, એનો પત્તો ત્યારે ખાય છે કે પૂરી અર્પણતા આવે છે ત્યારે. એના સાનિધ્યમાં રહ્યો તો એને તો એ જેનું જે મુખ્ય પરિણતિ છે, જેનું જે મુખ્ય ધ્યેય છે, એને તો એ અવારનવાર બહાર મૂકતા હોય છે, એને મુકાઈ જ જાય છે. એનાથી કર્ણાનુયોગની વાત કરે તો અધ્યાત્મ આવે, બીજા અનુયોગમાં તો સીધું અધ્યાત્મ છે, પણ કર્ણાનુયોગની વાત કરે તો એમાં અધ્યાત્મ આવી જાય. એવું તો એનું અધ્યાત્મની મુખ્યતાવાળું પરિણમન છે. એનું કેન્દ્ર સ્થાન જે આત્મા છે એને સહજપણે સમજવાનું ત્યારે બને છે. એટલે એમ કહ્યું, એ તો ત્યાં સુધી ભલામણ કરે છે શ્રીમદજી. તો જ્ઞાની પાસેથી જ્ઞાનની માગણી ન કરવી એમ કહે છે. ઠીક, એનો અર્થ શું કે સીધું માગવાની જરૂર નથી તારે, એ તો એવા નિષ્કારણ કરુણાવંત છે કે પાત્ર જીવને પોતે જે સ્થાને ને જે રસ્તે જાય છે એને એની અર્પણતામાં આવેલાને એને એનાથી વંચિત રાખે એ પ્રશ્ન રહેતો. તું માગને આપે એવા એ કૃપણ નથી, એની અનંતી ઉદારતામાં એ ન માગે એને પણ એ આપે એવા છે. અરે એનું માતમ ન કરે એને સંભળાવે એવા છે, એનું માતમ કરે એને મળે એમાં તો હોય છે એવા એ સ્વાર્થી ને લુભી નથી એમ છે. સમય થઈ
ગયો. જય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.